भवसंभवभीतिभेदनम् सुखसंपत्करुणानिकेतुरतदानतपक्रियाफलम् सहजानन्दगुरुम् श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय नमो नमः। सहजानंद स्वामी महाराज धन्यवाद धन्यवाद। बोटादना हरिभक्तो त्यांथी चालता आया छे, આપણે એમનું તાળીથી અભિવાદન કરીએ। સંવત 2067 અષાઢ સુદ પુણ્યમ શુક્રવાર સંન્યાસીના ચાતુર્માસનો આજ પ્રારંભ થાય છે। આ અષાઢ સુદ પુણ્યમને ગુરુ પૂનમ કહેવાય છે। આજે વ્યાસ ભગવાનનો જન્મદિવસ છે। ભગવાનના અનેક અવતારો થયા, એમાં આ જે વ્યાસનો અવતાર છે એ જ્ઞાન અવતાર છે। જ્ઞાન આપવા માટે ભગવાને વ્યાસજીનું સ્વરૂપ ધારણ કર્યું। વેદના ચાર વિભાગ કર્યા, 18 પુરાણો વગેરે શારીરિક સૂત્રો લખ્યા, ને સમગ્ર જગતને કલ્યાણના માર્ગનું જ્ઞાન આપ્યું। માટે વ્યાસ સર્વના ગુરુ છે, અને વ્યાસો સિસ્ટમ સર્વમ, વ્યાસજીનું એઠું બધા ખાય છે। વ્યાસજીના પ્રમાણ વિનાનું કોઈ પણ હોય જ્ઞાન કે સંપ્રદાય તે બરાબર કહેવાય નહીં। અને એવા જે ભગવાન વ્યાસ, એનો આ જન્મદિવસ હોવાથી વ્યાસ સૌના ગુરુ છે, માટે આ તિથિને ગુરુ પુણ્યમ સૌ સંતો ભક્તોએ માની, અને આજે સૌ પોતપોતાના જ્ઞાનદાતા મોક્ષ માર્ગને ચોખ્ખો કરનારા, આપણું કલ્યાણ કરનારા એવા ગુરુઓને હવ આજે પૂજે છે, ઋણ અદા કરે છે। આજે આપણે કથા કરીશું, પણ થોડાક સાધુ સંતોના મંતવ્યો લઈ કાલની કથાના।
ગુરુજી, કે આપણે દાદા ખાચર પરોતભાઈ અધિક જે ભક્તો થઈ ગયા મહારાજ વખતે, એવા બધા મોટા ભક્તો હારાજ હતા, પણ આપણે એને રાજી કરવા તો અત્યારે કેમ રાજી કરવા? એના કરતાં અત્યારે જે પ્રગટ ભક્તો હોય એના જો રાજી કરીએ તો ભગવાન રાજી થાય। એટલે ગુરુજી, કે મેં તો પ્રગટ સંતો ભક્તોના જ ગુણગાન ગાવાનું ને એમનો જ મહિમા ગાવાનું રાખ્યું છે, એમાં ખૂબ સુખ આવે છે।
ગુરુજી ગુરુજી કહે કે જે ડબલ રોલ જીવન જીવે છે એને કોઈ દી સુખ આવતું નથી, માટે જેવા અંદર હોય તેવા બહાર રહે।
ગુરુજીએ કીધું કે જ્યાં સુધી આપણને એમ હોય કે હું કંઈક છું ત્યાં સુધી આપણે દાસ નથી, અને જ્યારે એમ થાય કે હું કંઈ નથી અને મારામાં જે કાંઈ છે સંતો ભક્તોનો છે, જો એવું રહે કોઈ પણ સંજોગોમાં તો આપણે સાચા દાસ કહેવાય।
ગુરુજીએ કીધું કે જે સંતો ભક્તોનો દાસ થાય છે એને ભગવાન પોતાની મૂર્તિ આપી દે છે।
ગુરુજી કે ગુણ ઢાકે એ સંત, અને જે બીજાની સેવા કરી શકે છે એ મહાન છે, પણ એ સેવા કરતાં પણ જેને એનું કંઈક માન કે અભિમાન આવે તો એ પોતાને નુકસાન કરે છે, તો એ સેવા કરવી પણ નહીં સારી।
સર,
ગુરુજી મુંબઈના હરિભક્તોના, સુરતના, ભાવનગરના અને વડોદરાના હરિભક્તોના ગુણ ગાયા હતા। ગુરુજી કે બધા બહુ મહાન છે, ડૂબીને રહેશે અને સહન કરે છે, અને પાયાના પથ્થર છે.
સરસ સરસ. ઓલા વારસદો રહી ગયા લ્યા. એને પાછું ખોટું લાગે કે અમારી કાંઈ ગણતરી જ નથી. તો અમને અમે ઘણું માન્ય છે કે હા આમ.
ગુરુજી કહે કે આ સત્સંગના બધા હરિભક્તોના ગુણો જોતા આપણને એમ લાગે કે હું તો કાંઈ છું જ નહીં. જે બધું જે છે એ બધું મહારાજે સત્સંગમાં બધા હરિભક્તોને બહુ મોટા આપ્યા છે આપણને.
બહુ સરસ.
ગુરુજી કે જ્યારે આપણે દાસ થશું ત્યારે જ ભગવાનને પામશું. તે વખત ખાલી મોટા મળશે પણ ભગવાનને નહીં પામી શકીએ.
આપણે મોટા તો જોઈએ. બીજું
ગુરુજી કીધું હતું કે જ્યાં સુધી આપણને મનમાં એમ હોય કે હું કાંઈક છું મારામાં કાંઈક છે ત્યાં સુધી દાસ પણ આવવું અશક્ય છે.
આવે જ નહીં.
ગુરુજી કે જેના જેનામાં કંઈ સદગુણ આવ્યા છે એ બધા દાસપણામાં થયા છે અને દાસપણું છે એ જડીબુટ્ટી છે.
ગુરુજી કે આ સત્સંગમાં બીજા આપણને મોટા માને એ સત્સંગની રીતિ છે પણ આપણે પોતાને મોટા ન માની લેવા.
ગુરુજી કે ઘણા માણસને સાચવવા પડતા હોય છે અને જેને સાચવવા પડતા હોય છે એની ખોટ હોય છે પરંતુ એને કહેવાય નહીં. જો કહીએ તો એ સવળું ના લઈ શકે અને જો સવળું લઈ શકે એમ હોય તો એને સાચવવા જ ના પડે.
ગુરુજી કે જે દાસ થયો એ મુક્ત થઈ ગયો એમ સમજવું.
ગુરુજી વાત કરી કે આપણી ભૂલ ઓળખાય પછી ભૂલને પકડી રાખવી અને એને જવા ન દઈ નહીતર તો પછી એમ કે હું થઈ ગયો મારે ભૂલ નથી આવે તો ફરી પાછી ભૂલ થાય છે.
વાહ વાહ.
ગુરુજી કે આ સત્સંગમાં જે બીજાને જાળવે છે બીજાને પ્રેમ આપે છે બીજાને હૂંફ આપે છે અને બીજાને સાચવીને મદદરૂપ થાય છે એ જ સાચો નિષ્ઠાવાન છે એ જ સાચો જ્ઞાની છે એ જ સાચો સમજુ છે અને જેને બીજાને જાળવવા પડતા હોય તો એમાં આ બધી ખોટ છે.
ગુરુજી કે આપણા તરફથી કોઈને ક્યારેક કડવો અનુભવ થયો હોય પછી આપણે આપણને ખ્યાલ આવ્યો હોય કે આપણે રાજી કરવાની તક ગોતા કરવી પડે અને જ્યારે તક મળે ત્યારે રાજી કરી લેવા જોઈએ.
ગુરુજી કે આ સત્સંગમાં જ્યારે આપણે દાસ થઈશું ત્યારે ભગવાનના ગુણ આવશે જ્યારે સંપૂર્ણ ભગવાનના દાસ થઈશું ત્યારે સંપૂર્ણ ભગવાનનો આપણો વાસ થશે.
ગુરુજી કે આપણે મહારાજ અને સંતો ભક્તોના ગોલા થાય એ જ આપણી સાચી બાદશાહી છે અને જો આ વાત છે ને ગુરુજી કે ન સમજાય એવી છે પણ જો કોઈને સમજાય જાય તો એ પળવારમાં મુક્ત થઈ જાય.
ગુરુજી કે આપણને આપણી ભૂલ ઓળખાય પછી આપણને એવું લાગે કે ટળી ગઈ છે પણ એ છુપાઈને રહી હોય ગમે ત્યારે પ્રગટ થાય એટલે કોઈક આપણાથી મોટા હોય આપણને વઢી ટોકીને કહી શકે એને દાસ થઈને પૂછવું તો એ આપણને સાચી વાત કરે.
ગુરુજી આપણને આપણી ભૂલ ઓળખાય ત્યારે એને આનંદથી સ્વીકારી લેવી કારણ કે જો આપણે ભૂલ હોતા મોટા થઈ જઈશું તો એ કાગળની ઇમારત થશે માટે ભૂલ ઓળખાય ત્યારે આપણે ભલે ઝીરો થઈ જાય પણ પછી નક્કર થશું આપણે.
ગુરુજી કે જ્યાં ભીંઈ પડે અને જે આપણને બધી રીતે જાણતા હોય ત્યાં મારામાં દોષ છે કે નહીં એ પ્રૂફ કરાવું અને જો નાના પાસે કે મહિમાવાળા પાસે પ્રૂફ કરાવવા જઈએ તો સ્વપ્રશંસાનો મીઠો કુસંગ થાય.
ગુરુજી બિલ્ડિંગનું દ્રષ્ટાંત આપ્યું કે બિલ્ડિંગ નાના નાના કોલમ ઉપર જ ઊભી હોય છે એમ આપણી મોટા બીજા નાનાને લઈને જ હોય છે એ આપણે યાદ રહેવું જોઈએ.
ગુરુજી વાત કરી હતી કે ભગવાન જ્યારે આપણને આપણા દોષો દેખાડે એક સારે એક હારે એકદમ જાજા દેખાડતી તો હિંમત હારી ન જ આવી
કેમ
કે ભગવાનની મોટા મોટી એ જ કૃપા છે કે આપણને આપણા દોષો દેખાય અને જો આપણે દોષો આપણને દેખાય અને એ જો ટાળશું તો એ જ આપણને મહાન બનવા માટે મોટા મોટું પેટ્રોલ પૂરશે.
આનંદની વાત છે જે ભગવાનની કૃપાની વાત છે જે ભગવાનનો આશીર્વાદ છે કે આપણને આપણા દોષો દેખાણા ઓળખાણા પકડાણા ત્યારે આપણે ઉત્સવ મનાવવાનો હોય એને બદલે આપણે મૂંઝાઈ જાય ઢીલા પડી જાય તો ભગવાન એમ થાય ઘરે રહે અને માથે મેં ક્યાં કૃપા કરી મૂંઝાવું નહીં. આપણે પોતાને ભગવાન અંતરમાંથી ઓળખાવે કે શાસ્ત્ર વાંચતા ઓળખાવે કે કોઈ હરિભક્તો સંતો દ્વારા આપણા દોષો ભૂલો નબળાઈ ઓળખાવે રાજી રહેવું ભગવાન જ ઓળખાવે છે એ માણસ નહીં. એને ન જોવો કે આ મારી વાહે પડી ગયો છે અવગુણ્યો છે એમાં ભગવાન જોવા કે આમાં રહીને ભગવાન મને મારા દોષ ઓળખાવે છે. એને ગુરુ માનવા મનથી નાના હોય તોય કે આ મારા ગુરુ કે આ મારા દોષોને ઓળખાવે છે ભગવાન આનો મારા દોષો ઓળખાવવામાં ઉપયોગ કરે છે એટલે મારા માટે એ ગુરુ છે એમ માનવું. પણ દોષો ઓળખાવે એની હારે અણ બનાવ કે અભાવ રાખીએ ને તો કોઈ દી આપણા દોષો ટળે નહીં.
ગુરુજીએ કાલે વાત કરી હતી કે જીવને એવું રહે છે કે કોક આપણને દોષ ઓળખાવે, પોતાને ખ્યાલ હોય કે મારામાં એ દોષ છે, એ બે ટાઈમ પૂરતું સમજી રાખે, પણ અમુક ટાઈમ થાય ને પછી એને એ લાગ જોઈને બેઠો હોય કે હું સામાને મારું સારાપણું બતાવી દઉં. પણ ગુરુજી કે ધીરજ રાખો, તમારામાં જો ગુણ હશે તો એને અમુક સમય પછી દેખાશે, પણ જીવને ધીરજતા રહેતી નથી.
સરસ સરસ.
ગુરુજી કે અહંકાર એવી વસ્તુ છે કે પોતાના દોષો છુપાવી રાખે અને પોતાના દોષો પોતાને જાણવા ના દે, અને જો જાણવામાં આવે તો બીજાને જાણવામાં ના આવે એવો પ્રયાસ થાય.
પૂર પહેલો ને તરંગ 40મો આવ્યા શ્રી હરિના નામકરણ સંસ્કાર. શ્રી હરિના જન્મની કથા સાંભળીને રાજ ઉત્તમ નૃપ બોલ્યા, હે મુનિવર, બાલ પ્રભુનું કયા ઋષિએ નામ પાડ્યું? આપ કૃપા કરીને મને તે કહો. રાજમાન રાજ્યશ્રી કહી છે ને આપણે, રાજ ઉત્તમ નૃપ બોલ્યા, જન્મના લગ્નને જોઈને પ્રભુની બાબતમાં તે ઋષિએ શું કહ્યું? જન્મના લગ્નને જ્યોતિષી બાબતને જોઈને શું કહ્યું હે મુનિ, તે બધી વાત મને કહો, હવે હું એ જ સાંભળવા ચાહું છું. ઉત્તમ રાજાના પ્રશ્નને સાંભળીને મુક્તાનંદ સ્વામી ઘણું રાજી થયા. પછી તેના ઉત્તરના રૂપમાં શ્રીહરિના રસરૂપ ચરિત્ર તેમણે કહ્યા. મુનિવર્ય મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રૂપને કહ્યું, જે ચરિત્ર પ્રેમીજનને જીવનરૂપ છે તે રહસ્યરૂપ શ્રીહરિના ચરિત્ર તમે પૂછ્યા છે. હે દાદા, જે ચરિત્ર પ્રેમી ભક્તોને માટે જીવનરૂપ છે અને રહસ્યરૂપ છે તે ચરિત્ર તમે પૂછ્યા, એ ચરિત્ર પૂછ્યા. પ્રેમી ભક્તોને ભગવાનના ચરિત્ર જીવનરૂપ છે, જેના વિના જીવી ન શકાય એને જીવન કહેવાય. તે હરિચરિતામાં સાગર વાંચે છે, તે વાંચી વાંચીને સુખ ભોગવે છે, અને ગ્રંથ પૂરો થઈ જાય ત્યારે એમ થાય એટલે હવે શું કરશું, બસ ફરી વાર શરૂ કરી દેવાય. તે એના વિના એ ચરિત્રોને વાગોળ્યા માણ્યા વગર રહેવાય નહીં. માટે ભગવાનના ચરિત્ર પ્રેમીજનોને માટે જીવનરૂપ થયા. કેવા થયા? જીવનરૂપ. આ એક વાત. બીજી વાત એ કરી કે રહસ્યરૂપ શ્રી હરિના ચરિત્ર તમે પૂછ્યા છે. પ્રેમીજનને જીવનરૂપ છે તે રહસ્યરૂપ શ્રી હરિના ચરિત્ર તમે પૂછ્યા છે, કાં તો તે રહસ્યરૂપ શ્રી હરિ એના ચરિત્ર પૂછ્યા છે, અને કાં તો ચરિત્રનું વિશેષણ રહસ્યરૂપ બનાવીએ તો જે ચરિત્રોને કોઈ જાણતું નથી, ગુપ્ત છે અને વળી સર્વેનો સાર છે એ ચરિત્રો, એ વાત એ તમે પૂછો છો. હે દાદા, તમે તો બહુ સારી વાત પૂછો છો. એમ મુક્તાનંદ સ્વામી દાદા ખાચરની પ્રશ્ન પૂછ્યાની ઝીણી બુદ્ધિને જોઈને બહુ રાજી થઈ ગયા. આટલી વાતમાં રાજી થઈ ગયા. જોયું, શ્રીહરિ બાલ સ્વરૂપ હતા, તે દિન પ્રતિદિન બાલચંદ્રમાની જેમ અનુપમ રીતે વધવા લાગ્યા. ભગવાન દિવસે દિવસે મોટા થવા લાગ્યા. એક સમયે માર્કંડેય નામે ઋષિ છપૈયા ગામમાં આવ્યા, જે તપના અને સુખના ધામ રૂપ હતા. દયાળુ મુનિવરે કરુણા કરી અને તે કૃપાળુ ધર્મદેવને ઘેરે જવાનો વિચાર કર્યો અને પૂછ્યું કે ધર્મદેવ કા ઘર કિધર હે? કોઈકે બતાવ્યું કે ભાઈ આ નારાયણ સરોવરને સામે જે છે ને પેલી આંબલી પીપળી ઓટો, બસ એવડી જ. પૂછીને ધર્મદેવને ઘરે પધાર્યા. ઋષિ મહારાજ શિષ્યમંડળ સાથે આવ્યા. ધર્મદાદા અને ભક્તિ માતા આંગણામાં આ સુંદર ઋષિમંડળને જોયું ને બહુ રાજી થઈ ગયા. એકદમ દોડ્યા, ફળિયામાં દંડવટ કરવા માંડ્યા, પધારો પધારો બ્રહ્મન ઋષિવરો મુનિવરો પધારો, આપ જેવા સંતના પગલાં અમારા જેવા ગૃહસ્થના આંગણામાં ક્યાંથી, એવું મીઠું મીઠું બોલે. આપના પાવન ચરણથી આજ અમારું ફળિયું અમારું ઘર પાવન થયું. હે, આ સંસારમાં અમે જીવતા જીવો એને તમારા જેવા સત્પુરુષના દર્શન જ સુખરૂપ છે, બાકી આઈ કાંઈ સુખ છે નહીં. તમે આવ્યા તે બહુ સારું કર્યું, એમ કરી ધર્મદેવે તેમનું અત્યંત સન્માન કર્યું. પછી વિધિ પ્રમાણે એમની પૂજા કરી, સન્માન કર્યું એટલે ફૂલમાળાઓ પહેરાવી કે કંકુથી ચાંદલા કર્યા કે ગાદલા ગોદડા પાથરી દીધા ને ત્યાં બેસાડ્યા, આ બધું કર્યું. ધર્મદેવ અત્યંત ચતુર છે. તેમણે માર્કંડેય ઋષિને પરમ ઉદાર અને ત્રિકાળદર્શી જ્યોતિષી જાણ્યા, પૂછી લીધું બધું શું ભણ્યા છો અને શું નહીં એમ તેમ. પછી જ્યોતિષી જાણ્યા, પછી પ્રેમથી પ્રાર્થના કરી. મુનિને હાથ જોડીને વિનંતી કરતાં કરતાં ધર્મદાદા એવું બોલ્યા, આપ આ સ્થળે ભલે પધાર્યા, આપ આવ્યા તે બહુ સારું થયું. મારો લાલ અમારી જીવન દોરી છે, આપ જ્યોતિષશાસ્ત્ર ભણેલા છો તો મારા લાલનું નામકરણ કરવાને આપ યોગ્ય છો. કહેતા અમારા દીકરાનો નામકરણ સંસ્કાર કરાવવાનો બાકી છે તો અમારા લાડીલા લાલ બાલપુત્ર એમનું તમે નામ પાડી દો. જોકે આપ ઋષિ છો, અપાર શિષ્યો આપની સાથે છે, આપ જ્યોતિષશાસ્ત્રને ભણાવતા હોવ એમ જણાય છે. માત્ર ભણ્યા છો એવું નહીં, આ બધા સાથે છે ને એ જ્યોતિષશાસ્ત્રમાં પારંગત હોય એવું એમના ચહેરા ઉપરથી રીતભાત ઉપરથી મને દેખાય છે. માટે તમે તમારા શિષ્યોને પણ તમે જે વિદ્યા ભણ્યા છો તે ભણાવીને પારંગત કર્યા હોય એવું લાગે છે, એટલે આ બધાને તમે ભણાવો છો એમ મને જણાય છે. આપ અત્યારે આમ ક્યાંથી પધાર્યા છો અને આપનું નામ શું છે તે અમને કહો. આપ કયા સિદ્ધાંતના ગ્રંથોને ભણ્યા છો તે કૃપા કરીને અમને કહો. ત્યારે તે ઋષિ બોલ્યા, ધર્મદેવ હું કહું છું તેને તમે સાંભળો, અમે તીર્થાટન કરતાં કરતાં અહીં આવ્યા છીએ. કોઈ સ્પેશિયલ પ્રોગ્રામ તો નહોતો, યાત્રાએ નીકળતા વચ્ચેમાં છપૈયા આવ્યું અને અમે આવી ચડ્યા છીએ. પણ માર્કંડેય મુનિ જાણે છે કે આ છપૈયાની ભૂમિ હવે માત્ર છપૈયા નથી રહી, પુરુષોત્તમ નારાયણના પ્રાગટ્યથી અક્ષરધામ થઈ ગઈ છે. માટે છપૈયાની યાત્રા એ નાની યાત્રા ન કરી કહેવાય. દ્વારિકા જઈ આવો, મથુરા જઈ આવો, વૃંદાવન જઈ આવો, અયોધ્યા જઈ આવો, પણ સ્વામિનારાયણનો આશ્રિત છપૈયા ન જઈ આવે તો પોતાના ઈષ્ટદેવના અક્ષરધામમાં જાણે ન જઈ આવ્યો એવું એને લાગે. સમજ્યા? ઓલા બધા ધામમાં જઈ આવો તો તમે વૈકુંઠમાં જઈ આવ્યા, ગોલોકમાં જઈ આવ્યા, બદ્રિકાશ્રમમાં જઈ આવ્યા, શ્વેતદ્વીપમાં જઈ આવ્યા, અવ્યાકૃત ધામમાં જઈ આવ્યા, પણ તમે છપૈયા જઈ આવો એટલે અક્ષરધામમાં જઈ આવ્યા ગણાવો. કેમ જે પુરુષોત્તમ નારાયણની એ નાની નાની પગલીઓવાળી પ્રાગટ્યભૂમિ છે. બીજે બધે પગલાં પડ્યા છે, ત્યાં તો નાની નાની પગલી પડી છે. માર્કંડેય મુનિ એવું માધ્યમ જાણીને છપૈયા આવ્યા છે પ્રગટ પરમેશ્વરના દર્શન કરવા. પણ મુનિએ કહ્યું કે આ તો યાત્રા કરતાં કરતાં નીકળ્યા, મારું નામ માર્કંડેય ઋષિ છે, વેદો પુરાણો હું ભણેલો છું અને જ્યોતિષના જે ગ્રંથ છે તે જરા વિશેષ ભણ્યો છું. મારી સાથે જે આ મારા શિષ્યો છે તે પણ વેદોને ને પુરાણોને ભણે છે મારી પાસેથી, અને કેટલાક તો જેટલી જ્યોતિષ વિદ્યા છે તે સંપૂર્ણ ભણ્યા છે. તમારું અનુમાન ઠીક છે, એ મારા જેમ જ્યોતિષશાસ્ત્રના વિદ્વાન થયા છો. ધર્મદેવ તે વાત સાંભળીને મનમાં રાજી થયા. પરમાત્માની કૃપાથી જ આપ અહીં પધાર્યો છો મુનિવર, ભગવાનની ઈચ્છાથી જ આવ્યા છો, બહુ સારું થયું આપ આવ્યા. ધર્મદેવે હાથ જોડીને કહ્યું, આપ મારા પુત્રનું નામ પાડો તો સારું, આપની અનુકૂળતા હોય તો. ત્યાં તો ભક્તિ માતા આવ્યા, હે મુનિવર આપ નામ પાડી દેશો? મુનિવર કે કેમ નહીં, પાડી દેશ. હે મુનિવર, આપના સમાન અન્ય કોઈને લગ્નનું જ્ઞાન નથી, જ્યોતિષના બરાબર સંપૂર્ણ લગ્ન કરણ યોગ વગેરેનું બીજાને જ્ઞાન નથી, અમારે તો અહીંયા આવા કોઈ વિદ્વાન નથી. આપ તો નિષ્કામ ધર્મને પાળનારા તિકાલ જ્ઞાની છો, માને તો બહુ ભાવ થયો. માર્કંડેય ઋષિના મનમાં આનંદ થયો, બે માણાને ભાવ હતો, મીઠી વાણીવાળા, દયાળુ દિલના, ઉદાર, આવું ઘર ક્યાં મળે. ઋષિ રાજી થઈ ગયા. મંગલ કાર્યનો બધો સામાન મંગાવ્યો શિષ્યો પાસેથી, એલા ભાઈ ઠેલામાંથી કાઢો પંચાંગ પંચાંગ હાલો બધું. મનમાં સમજે છે કે બાલહરિ જગત વંદ્ય છે, સર્વના સ્વામી છે, એમ જાણીને તે સમયે વિવિધ પ્રકારના ધર્મદાદાએ તો વાજિંત્ર વગડાવ્યા લ્યો. અને ઋષિને કહ્યું કે અમારે ઘેર તો મોટો આ મહોત્સવ થયો કહેવાય, હા સારું મુહૂર્ત જોઈને નામ પડાવવું છે, ઉતાવળની કાંઈ જરૂર નથી. ઋષિ સમજ્યા છે બહુ શ્રદ્ધાળુ આ લોકો, કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં કહે છે, બધી તૈયારી કરો. પછી તો કેળના સ્તંભ રોપાવ્યા, મંગલમય મંડપ નંખાયો, ધૂપ અને દીપ કરાવ્યા, અને પછી તો પોતે ઋષિ વિચિત્ર ટીપણું હાથમાં લઈને બેઠા. વિચિત્ર ટીપણું આપણને કાંઈ ન ખબર પડે, એટલે વિચિત્ર એટલે કહે છે કે આપણાને બધાને માટે તો વિચિત્ર જ હોય ને, આમ લાંબુ લાંબુ બહુ હોય એમય વિચિત્ર લાગે, આ હું પપુડા જેવું. પંચાંગ લઈને બેઠા ટૂંકમાં, માલિકોને માંડ્યા જોવા, આમાં પાછા કંઈક ગણે હો જોતા જોતા, હા સસમા હોય તો સસમાની ઉપરથી જોવે, પાછા આમ જોવે, વૃદ્ધ અવસ્થા હોય, દોડી દાઢી હોય, આવા ભૂદેવો રૂડા બહુ લાગે, સમજ્યા જ્યોતિષશાસ્ત્રનું કામ કરતા હોય. આમ માર્કંડેય મુનિએ પંચાંગ પત્ર હાથમાં લીધું, ઋષિની સાથે જે શિષ્યો હતા એ બધા સામવેદનું ગાન કરવા લાગ્યા. બહુ વિદ્વાન હતા, શુદ્ધ ઉચ્ચારમાં શ્લોકો બોલતા હતા, ઉદ્દાત અનુદાત સ્વરિત સ્વરોનું આમ બરાબર ધ્યાન રાખીને સામવેદનું ગાન કરે છે. કેટલાક શિષ્યો તો ઋષિની સાથે ટીપણામાં આમ નજર કરે છે ગુરુની સાથે, હા અને ગુરુને મદદ કરે છે કે આ આ ગ્રહ આ લગ્ન આ આ. આમ બધો બહુ આનંદ થઈ રહ્યો છે, કેટલાકના વિડિયા ફોટાવાળા પણ હાજર છે, તે આમથી આમ દોડીને અનેક પોઝના ફોટાઓને વિડિયા ઉતારી રહ્યા છે. સ્ત્રીઓ મંગળ ગીતને ગાવા લાગી, ધર્મદેવના બધા બહેનો અને ગામની બાઈઓને જેવા આવડે એવા હિન્દી ભાષાના ગીત માંડ્યું ગાવા. અદ્ભુત વાતાવરણ થઈ ગયું, ધર્મનો લાલ શ્રીહરિ તે સાંભળીને હરખાતા હતા. બાલુડાના બહુ ગયું આ સામવેદનું ગાન ને બહેનોના સુંદર ગીતો ને આ બધું સાંભળીને, એને મજા આવી ગઈ કે આવા પ્રસંગો રોજ થવા જોઈએ. અહીં જન્મીને એકલા ઘોડિયામ હોવી રહીને મારા દીકરાનું કોઈ આવે નહીં અને ગુણલાગ આવે નહીં તો આપણને ફાવે નહીં, એને મજા આવી ગઈ. બોલો, શ્રીહરિના નામકરણ સંસ્કારને સાંભળવા માટે બધા દેવતાઓ દોડ્યા, સ્વર્ગ ખાલી થઈ ગયું, વૈકુંઠ ખાલી થયું, ગોલોક ખાલી થયું, હાવ ને ટ્રાફિક લાઈનો બધી હાવ સાફ. બધા હળી કાઢીને પોતપોતાના વિમાનો લઈ લઈને પોતપોતાના ઘરવાળાને બસડા બધા બેહાડ્યા, હાલેટા ભર્યા, હાલ હાલ આજ પુરુષોત્તમ નારાયણનો નામકરણ વિધિ થાય, બેજા સમજ્યા. એ બેહી ગયા દોડી દોડીને, લ્યો સપૈયાના આકાશમાં વિમાનોની તો ઠઠ જામી ગઈ. અને બધાએ ભેટ લાવ્યા છો હારી હારી, જેના ઘરમાં જે હારામારી વસ્તુ હતી એને ઉપાડી લીધી, બધાને ભાવ કોઈ નાદ ન કે, હા લઈ લેવું લઈ જ લ્યો, બધું દઈ દેવા દઈ દેવા જેવું પાત્ર છે. એમ બધા દેવતાઓ ભેટ પૂજાની સામગ્રી લઈને આવ્યા, ચિત્ર વિચિત્ર પ્રકારના વિમાનોમાં તેઓ બેઠા હતા, ભાત ભાતના મોડલો, નવી કંપનીઓના વિમાનો, વિચિત્ર વિચિત્ર આમ જુઓ ને તમે, કોઈ મોટા કોઈ નાના કોઈ આવા કોઈ તેવા, જુદા જુદા એન્જિનિયરો જુદા જુદા પ્લાનમાં જુદી જુદી શક્તિવાળા જેની જેવી ભક્તિ શ્રદ્ધા એવા એના વિમાનો તમે જોયા જ કરો, એવી ગાડીઓ લઈને આવ્યા. અને અપ્સરાઓની સાથે ગાન કરતા કરતા આવ્યા, લે અપ્સરાઓ તો પછી ત્યાં આવી નૃત્ય કરવા માંડી, ગંધર્વ પોતે ગાન ગાવા લાગ્યા, ઢોલકવાળા ઢોલક વગાડે ને ધબધબાટી બોલાવી. ઋષિએ પહેલાં તો વર્તમાન યુગનો વિચાર કર્યો ટીપણું લઈને, આ બધો પ્રોગ્રામ શરૂ થઈ ગયો સાઈડમાં, એ ઋષિ ટીપણું લઈને પહેલાં તો સૌ પ્રથમ વર્તમાન યુગનો વિચાર કરે છે. આ ગ્રંથમાં બહુ અદ્ભુત નામકરણ વિધિ લખ્યો છે, આવો બીજે ક્યાંય વિસ્તારથી નથી લખ્યો. પુરુષોત્તમ નારાયણને યોગ્ય આ બધું લખાણ આપણને લાગે. ઋષિએ બધો વિચાર કર્યો, પછી સંવત્સર ઉપર દ્રષ્ટિ કરી, વર્ષ ઉપર મહિનો જોયો, સંવત્સર તો કે વિરોધીકૃત સંવત્સર, મહિનો તો કે ચૈત્ર, પક્ષ જોયું તો કે શુદ્ધ પક્ષ, પછી એનો વિચાર કર્યો, પછી તિથિ જોઈ, ઓ શુદ્ધ નોમ, વાહ, વાર જોયો, સોગડિયું જોયું, ઘડી જોઈ, હો રાત્રિ 10 ઘડી ગઈ ત્યારે, પછી પળ જોયું, પછી વિપળ જોયું, પછી નક્ષત્ર હંધાડ્યું, એ વખતે નક્ષત્ર કયું હતું એમ, આમ એક્ઝેક્ટ ઓકે, પછી યોગ જોયો ત્યારે યોગ કયો હતો, કરણ કયું હતું, લગ્ન કયું હતું, વગેરે વગેરે વિચાર કરીને તેના ઉપર બરાબર દ્રષ્ટિ રાખી અને સંક્રાંતિ વિચારી, ગ્રહોની અનિષ્ટતા અને બલિષ્ઠતા એને પણ ઋષિએ બરાબર જોઈ લીધી. બરાબર જ્યોતિષ શાસ્ત્ર છે, ગબડ ગોટાળા નહીં. મોટા ભાગના તો ત્યારે રોટલા સારું જ્યોતિષી સમજ્યા, કોઈ ધંધો ફાવે નહીં એટલે અષ્ટમ પષ્ટમ થોડુંક શીખીને આ બધું આંકતા હોય ને લોકોને એવા મળે તોય ક્યાં ભાઈ, હાલ્યું ગાડું એને બ્રાહ્મણના ધર્મ પાળવા. પણ આ તો ખરેખર જ્યોતિષ શાસ્ત્રના ભણેલા વિદ્વાન એટલે એમણે આવું બધું ઝીણવટભર્યું બધું જોયું. જેટલા વર્ગ વેર કહેવાય છે તે બધાનો મનમાં વિચાર કર્યો. આ જ્યોતિષ શાસ્ત્રની ભાષા છે, આપણને તમે સમજાય નહીં. ગ્રહોની શાંતિ કરાવવા માટે તે નિમિત્તે બ્રાહ્મણોને બેહાડ્યા હતા. થોડા બ્રાહ્મણો બોલાવો, ધર્મદેવ ગામમાં છે કે નહીં, તો ગામ બધા બ્રાહ્મણ જ છે. ગ્રહોની શાંતિ માટે થોડાક આમ તેમ જપ કરાવવા બાજુ, એક બાજુ વળી એ શરૂ કર્યું. બધા વિધિ કરીને જન્મ કુંડળી લાવ્યા, લ્યો. પછી પોતાના જે શિષ્યો હતા ને વિદ્વાન જ્યોતિષ શાસ્ત્રમાં, એમને થોડુંક કામ સોંપી દીધું, કારણ કે બહુ ઝાઝા પ્રકારની કુંડળીઓ બને છે સમજ્યા. ભગવાનના વિદ્વાન શાસ્ત્રીએ મહારાજની જન્મપત્રિકા બનાવી છે ને, એમાં તો બહુ પ્રકારની કુંડળીઓ છે. આધાન સ્વામી વળી એના ચિત્રો દોર્યા છે, 42 જેટલી છે કુંડળીઓ, આપણને ખબર ન પડે એમાં. તે બધા સાધુના શિષ્ય વિદ્વાન બેસી ગયા બધા, અને એમણે બધાએ અમુક અમુક કુંડળી બનાવી, અમુક ઓલી કુંડળી બનાવી, અમુક ઓલી બનાવી, અમુક ઓલી બનાવી, અને એ પાછા બધાએ તૈયાર કરીને આવ્યા. તે ઋષિના હાથમાં આપી, ગુરુના હાથમાં આપી, લ્યો મેં આ કુંડળી કરી, મેં આ કુંડળી આપી. બહુ આનંદ થયો. જેટલા યોગ કહેવાય છે તેટલા જન્માક્ષર કરી લાવ્યા. અને એ બધા ઋષિઓ એમ બોલ્યા કે આ જાતક તો અનંત ગુણોના સાગર છે ગુરુદેવ, અને બધા યોગોથી પર છે. આના આનું જોઈ છે તો આને કાંઈ આ મુહૂર્ત યોગ કાંઈ લાગુ પડતું નથી.
ચરણ મે જોયે ચિન જબ હું, ચરણ મે જોયે ચિન જબ હું, મહા આશ્ચર્ય ભયે સો તબ હું, મહાશ્ચર્ય ભયે સો તબ હું, અંગ ચિન સબ દેખે નિહારી, અંગ ચિન જબ હું, ચરણ મે જોયે ચિન્હ હી જબ હું, મહા આશ્ચર્ય પાયે તબ હું, મહા આશ્ચર્ય ભયે સો જબ હું, ભયે સો જબ હું. લક્ષણ કર હથેલી મેં રેખા સબ હી જોય, એક એક હી રેખ મે ઐશ્વર્ય અનંત ભરે સો.
જ્યારે ચરણોમાં ચિહ્ન જોયા ત્યારે સૌને ઘણું જ આનંદ થયું. ભગવાનના ચરણમાં દ્રષ્ટિ પડતા તેમ થઈ ગયું, હો 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 હો, આવા ચરણોમાં ચિહ્નો તો કોઈને ન હોય. અન્ય અંગો ઉપર જ્યાં નજર કરી ત્યાં બીજા અંગો ઉપર પણ સુંદર સુંદર ચિહ્નો જોયા. ત્યારે ખ્યાલ આવ્યો કે આ જાતક તો મહાન ઐશ્વર્યને ધારણ કરશે. લ્યો આમ જ્યોતિષીઓએ અનુમાન માર્યું, મહાન ઐશ્વર્યને ધારણ કરશે. ધારણ ક્યાં કરવાની કરો, બધું ધારણ કરીને જ આવ્યા છે. ધામને મુક્તો ને ઐશ્વર્ય બધું ભેગું જ છે. પણ એનામાં જે પકડાણું એના વીડિયામાં કાસ્ટમાં એવું બોલે છે, બધું પકડાય એવું કાંઈ સમજશો નહીં. ગમે એવો ડૉક્ટર હોય તો શરીરનું બધું કાંઈ એને પકડાતું, ગમે એવા મશીનો કાઢ્યા છે તોય પણ જેમ છે એમ તો કાંઈ પકડાતું નથી. અનંત ઐશ્વર્ય ધારણ કરશે. આમ ચરણ જોયા, શરીરના ચિહ્નો જોયા, એમાંથી એને એવું લાગ્યું. વળી પરમાત્માની હથેળી જોઈ, હથેળી છેલ્લે જોઈ. જ્યારે જમણા હાથની હથેળીમાં બધી રેખા જોઈ ત્યારે જણાણું કે એક એક રેખામાં અનંત ઐશ્વર્ય સમાઈને રહ્યા છે. એક એક રેખામાં અનંત ઐશ્વર્ય સમાઈને રહ્યા છે. બહુ આનંદ થયો બધાયને. પછી જન્માક્ષરો વિચાર્યા, ત્યાં તો ઋષિ ડોલવા માંડ્યા, વાહ ભાઈ વાહ. પછી સોનાની સાય બનાવી, સોનાની સાય બનાવી, બોલો હો. અને એનાથી નવગ્રહોના નામ લખ્યા અને તેમાં તેને નિર્ધારિત સ્થાપન કર્યા. પ્રથમ નિર્ધાર કર્યા પ્રમાણેની જન્મની કુંડળી કરવામાં આવી. લ્યો પ્રથમ જન્મ કુંડળી કરી, પછી રાશિની કુંડળી બનાવીને રાશિ કુંડળી કહેવાય. આમ ઘણી કુંડળીઓ કરી, પછી આ બંને કુંડળીઓ ધર્મના હાથમાં આપવામાં આવી. તમે આને પકડી રાખો. અને કહેવામાં આવ્યું કે આ તમારા લાલનું નામ અમે હરિ રાખીએ છીએ. પહેલું નામ હરિ પડ્યું. આના નામ તો અનંત છે ધર્મદેવ, પણ કર્ક રાશિ છે અને સોમવારે જન્મ થયો છે, હો, એટલે આનું નામ અમે હરિ આવું રાખ્યું છે. ચંદ્રયોગ કરી ધરે નામા તવ સુત અનંત સુખ હે ધામા, તવ સુત મે ગુણ હે જૈસે દેવ મનુષ્ય મે નહીં કૌ એસે, સબ બ્રહ્માંડ કે પાર હે એહી કોઈ કે કલે ન આવત તેહી, દેખાત બ્રહ્માંડ મે કારણ કે હા આશ્રિત જન બઢાવન ને હા, આશ્રિત જન બઢાવન ને હા. ધર્મદેવ ચંદ્રના યોગે કરીને નામ રાખ્યું છે. લ્યો હરિ, તમારા આ પુત્ર તો અનંત સુખોનું ધામ છે. તવ સુત અનંત સુખ હે ધામા, એમાં જે સદગુણો છે તેવા તો કોઈ દેવ કે મનુષ્યમાં સદગુણો છે નહીં. તવ સુત મે ગુણ હે જૈસે દેવ મનુષ્ય મે નહીં હે કૌ એસે, એટલી મોટી વાત કરે છે. સબ બ્રહ્માંડ કે પાર હે, અરે દાદા સાચું કહી દઈએ, બોલો બોલો ઋષિવરો બોલો, સમગ્ર બ્રહ્માંડોના પાર રૂપ આ હરિ છે, તેને કોઈ પણ યથાર્થ રીતે કળી શકે એમ નથી. કોઈ કે કલે ન આવત તેહી, કોઈ કે કલે ન આવત તેહી, કોઈ કળી શકે એમ નથી. હા 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 હા, તેના સ્વરૂપમાં જો સ્નેહ કરવામાં આવે ને ધર્મદેવ, અરે મૈયા સુનિયે, આ તમારા છોકરામાં જો સ્નેહ કરવામાં આવે ને, કોઈ પણ સ્નેહ કરે ને, તો તેના સ્નેહી આશ્રિતોની આ અભિવૃદ્ધિ કરે છે અક્ષરધામ સુધીની. બોલો અને વળી સાંભળો, બીજું નામ પડી છે, ધ્યાન દો બરાબર. આનો જન્મ ચૈત્ર માસમાં છે. માં બાલ પ્રભુને ખોળામાં લઈને બેઠા છે, એના સામે આંગળી સીંધીને કે આનો જન્મ ચૈત્ર માસમાં છે, તેથી નામ કૃષ્ણ પણ થાય છે. અમારા જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કૃષ્ણ પણ નામ થાય. અને બીજું, આનું સ્વરૂપ કૃષ્ણ વર્ણનું છે, તેથી પણ કૃષ્ણ આવું નામ રાખવામાં આવે છે. અને જે જે લોકો આને દેખશે ને, તે આની મૂર્તિમાં લીન થઈ જાય. શું થઈ જાય? આની મૂર્તિમાં લીન થઈ જાય. બોલો, તલ્લીન થઈ જાય. એવા બધાને આકર્ષશે. માટે કૃષ્ણ નામ ઠીક છે. પોતાની મૂર્તિમાં લોકોના ચિત્તને જે આકર્ષણ કરે છે તેનાથી પણ કૃષ્ણ આવું નામ પ્રામાણિક ગણાય છે. અને સાંભળો દાદા દાદી, સાંભળો, આ તમારા લાલની એક બીજી વાત કરીએ. અમે બે નામ પાડ્યા, હરિ અને કૃષ્ણ. પણ હરિ અને કૃષ્ણ આવા આ બે નામ અલગ અલગ છે, છતાં તેને કોઈ હરિકૃષ્ણ આવા એક નામે પણ પ્રેમથી બોલાવે તો હરિકૃષ્ણ આવું ત્રીજું નામ પણ થાય છે. બોલો હરિકૃષ્ણ મહારાજ ની જય. એ ધર્મ તમે મનમાં યાદ રાખજો, ઓકે, કે તપ, ત્યાગ, યોગ, ધર્મ અને જ્ઞાન એ પાંચ ગુણ આમાં મુખ્ય રહેશે. યાદ રાખજો અમારી વાત, જોજો. અને તેનાથી તે શિવજી જેવા ગણાશે અને એટલે જ એનું નામ નીલકંઠ પણ પડશે. અર્થાત આગળ ઋષિમુનિઓ વનના સંતો સિદ્ધો આને નીલકંઠ કહેશે, ગુણો ઉપરથી નામ પડશે. આમાં ગુણ જેવા દેખાશે તથા આનું કામ જેવું દેખાશે એવા નામ રાખીને લોકો આની કીર્તિ ગાહે. બે વાત કીધી, એક આનામાં જેવા ગુણ દેખાશે એવા નામ પાડશે, બીજું આના જેવા કાર્યો હશે એવા એના નામ પડશે. ગુણ ઉપરથી અને એના કાર્યો ઉપરથી અનેક નામ થાહે. જનમંગલ સ્તોત્ર લખા હે 108 નામ, સતાનંદ સ્વામી સર્વમંગલ સ્તોત્ર લખશે 1000 નામ. બહુ નામ પડશે. બોલો, ન્યાલકરણ નામ પાડ્યું ગઢાળીના વાણીએ આંબા શેઠે, મને ન્યાલ કર્યો માટે ન્યાલકરણ. જોયું કેટલા બધા નામ ભક્તોને જે નામ ભાવે ને એ નામે હરીને બોલાવે. હવના ભગવાનના નામ હવના પેશલ હોય, હો મનભાવન નામ કહેવાય. ઋષિએ કહી દીધું આનું કામ જોઈને કેટલાક નામ પાડશે ને આના ગુણ જોઈને કેટલાક નામ પાડશે, હો એના રૂપ જોઈને કેટલાક નામ પડે, એના ઐશ્વર્યો જોઈને નામ પડે. બધાય લોકો આ તમારા લાલની કીર્તિ ગાશે, બધાય કીર્તિ ગાહે. આટલું કહી અને મુનિ મૌન થઈ ગયા અને ભગવાનના દર્શનમાં ડૂબી ગયા. બોલે સાલે, માના મનમાં એમ થયું કે ઋષિ મુનિએ તો બહુ મોટી મોટી વાત કરી નાખી, અમને તો આમાં સમજાય નહીં. હે ઋષિ મહારાજ, તમે બધી વાત કરી પણ આમાં કેવા સદગુણો આવશે એ તો બોલ્યા નહીં, અને આ કેવા સત્કર્મ કરશે એ તો કીધું નહીં. જરાક દીકરાનો જોશ જોઈ દેવો, અમારો દીકરો કેવો થાય, કામ કેવા કરશે. થોડીક સોખવટવાળી વાત કરો, માનું હયું છે ને, પોતાના દીકરાનો ઉત્કર્ષ સાંભળવામાં કઈ માને હરખ ન હોય, અંજો ન હોય તો એ માં કેમ કહેવાય. માં તો નિર્દોષ પ્રેમાળ મૂર્તિ છે, જેને શુદ્ધ હૈયાની સાક્ષાત પ્રતિમા કહેવાય. સ્વાર્થ વિનાનું ચિત્ર આ વિશ્વમાંથી જો તમારે ખેંચવું હોય તો કોઈ માસૂમ બાળકની માનું ચિત્ર ખેંચવું, એ સ્વાર્થ વિનાનું પ્રેમાળ ચિત્ર કહેવાય. એવું થવું બહુ અઘરું છે. નાના બાળકને એની માં જ સંત છે, એ જેવો એને પ્રેમ કરે છે એવો પ્રેમ કરવો કોઈને માટે શક્ય ગણાય નહીં. સમજાણો, એક ભગવાન, એક માં અને બીજા નિસ્વાર્થ મોટા પુરુષ, આ ત્રણની ઉપમા કોઈને દેવાય નહીં એવી આ અદ્ભુત વાત છે. એટલે કહેવા માંડ્યા કે માં, ઋષિમુનિ કહેવા માંડ્યા કે માં, ચિંતા કરવામાં આમાં જેટલા સદગુણ છે અને જે સત્કર્મો મને દેખાય છે એ હું તમને કહું છું. એ ધર્મ એ બધા તમારી આગળ કહું છું, તમે શાંતિથી સાંભળો. એ જી શ્રોતા હોવ હિ પૃથુ સં ભક્તિ મે અમરીશ માન, જ્ઞાની હોવ હિ જનક સં જગ જોય કરહી બખાન, શ્રોતા પૃથુ ભગવાન જેવા થાય. ભગવાનની કથા સાંભળવામાં આ તમારો હરિ કૃષ્ણ હરિ કૃષ્ણ નીલકંઠ પૃથુ ભગવાન જેવા થાય. લ્યો, પૃથુરાજાએ ભગવાનની તપશ્ચર્યા કરી, પરમાત્મા પ્રસન્ન થયા અને એવું બોલ્યા કે વરદાન માગો. ત્યારે એમ કહ્યું કે 1000 કાન આપો. અરર, એટલા બધા કાન શું કરવાના? તો કે આ 2 કાનથી કથા સાંભળું છું ને એનાથી ધરવ નથી થતો. 1000 કાન દો ને કથા 1000 કાને સાંભળું, મને બહુ મજા આવે છે. આવા એ પૃથુ ભગવાન હતા. એવા આ ઘનશ્યામ થાય, કથા સાંભળવા ધરાય જ નહીં. કથા સાંભળ્યા મેળ કરશે જિંદગી આખી. શ્રવણ ભક્તિનો મહિમા આખી દુનિયામાં પ્રવર્તાવશે. એ જ્યાં જ્યાં બેઠા હશે ત્યાં કથા વાર્તા જ થતી છે. વાતની વાતે ભેગા કરીને કથા વાર્તા કરશે. ઉપરા ઉપર હાથ હાથ વાર ભાગવત કરીને સાંભળશે. લ્યો, રાતે ઉઠીને ભેગા કરીને કથા વાર્તા શરૂ કરશે. આના જેટલો કથા વાર્તાનો પ્રિય માણસ કોઈ ધરતી ઉપર નહીં થયો હોય. ચાલતા ને ચાલતા ને ખાતા ને પીતા ને નાતા જોતા ને સાધુને પીરસતા પીરતા આ કથા વાર્તા કરશે કરશે ને કરાવશે. બોલો, એટલા બધા કથા વાર્તા કરવામાં કરાવવામાં સાંભળવામાં તલ્લીન રહેશે કે બીજી બધી ક્રિયા કરતા કરતા ક્યારેક અરે અરે એમ ભૂલી જાય. એની ધૂન મગજમાં હાલશે કથા વાર્તાની. આ આપણા ઈષ્ટદેવનો કેટલો મોટો ગુણ. અને આપણને કથા વાર્તામાં કંટાળો આવે, કથા વાર્તા સાંભળવી ગમે નહીં, કથા વાર્તાનો નિયમ રાખવું ગમે નહીં, આપણા કેટલા દુર્ભાગ્ય કહેવાય. કથામાં બેવું ગમે નહીં, કથામાં બેવું, કથા કરવી ને કથા સાંભળવી એમાં કીડીઓ ચડે. ગમે એમ કરીને એ વખતે કાંઈક સેવા કે બીજું ચીજું બાથરૂમ જવાનું બહાનું કાઢીને પણ ભાગ્યે કથા ફાવે નહીં. આ આપણે ક્યાં આપણા ભગવાન, કેટલો ફરક. કથાનો જ કંટાળો. કેસેટમાં સીડીમાં કથા વાગતી હોય ને આપણને ફાવે, બેન ઘરણ આવે એનો એ દીખે રાખો છો, કંઈક બીજી વાત કરો ને ઘરમાં ખીજાય બધા, મને કે કથા 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 હાલી નીકળ્યા છો. કંઈક સમજવું જોઈએ, આપણે સંસારી છીએ. સમજ્યા? સ્ટેપમાં કથા હાલતી હોય ને એ બંધ કરાવીને પોતે કથા શરૂ કરે. મોહ માયાની સંસારની કથા. આ આપણે ને ક્યાં આપણા ઈષ્ટદેવ, કેટલો ફરક. એટલો જોવો ખરા, કહે છે ને ભગવાનના ભગતમાં ભગવાનના ગુણો આવે. હા, ભગવાનના ગુણો કેટલાક આવ્યા. શ્રોતા હોવ હી પૃથુ સામ ભક્તિ મે અમરીશ માન. ભક્તિ કરવામાં રાજા અમરીશ જેવા થશે. બોલો, અમરીશ રાજાની એક વાત કહેવાય છે કે અમરીશ રાજા પોતાની મેળે બધું ભગવાનની સેવા કરતા, નોકર ચોકરો પાસે નહીં, મોટા રાજા હતા, કેટલી રાણીઓ હતી તોય ભગવાન માટે કુવે પાણી ભરવા પોતે જ હતા. એકવાર તો પાણી ભરવા ગયા, પેલી બહેનો હોય ને એને કે આગાર્યો ને મારે પૂજામાં મોડું થાય છે, મને પેલું ભૂલ લેવા દો ને. તાકે ભારે ભગતની પૂછડી આવી કે પૂજામાં મોડું થાય ને દીકરી ડોસ્યું કી જાણી. અમરીશ રાજા ત્યાં ઠેકડા માંડ્યા મારવા, તો ડોસ્યું કહેલા ગાંડો થઈ ગયો છે? ના, ડાંડો નથી થઈ ગયો, તમે મને ભગતની પૂછડી કીધી એનો મને આનંદ થયો. એટલે આ મૂર્ખા અમે તારી ઉડાડીએ છીએ, તો કે એમાં મને બહુ આનંદ આવે છે. એમાં એનો આનંદ આવેલા તને? તો કે તમે મને ભગતની પૂછડી કીધી એટલે પૂછડી થઈ, આખો દાડો આખો થઈશ કે આવી ને મજા આવી. આપણને કોઈ કિલવો કે ચોટલી કે પૂછડી કે બહુ મોઢું બગડી જાય. હા, એની અરે બોલતા બંધ થઈ જાય, ઠેકડા માંડાય મારવા કે વાહ વાહ આપણું નામ સારું પડ્યું. બોલો, 420 કે એના કરતાં આવું કે હું ખોટું? હા, સારું કહેવાય ને. હા, અમરીશ રાજા એમ કહેવાય છે કે 3 જ કલાક આરામ કરતા હતા, 3 જ કલાક. હા, બાકી 21 કલાક સેવા કરતા. એમાં એક દી રાતે જાગીને રોવા માંડ્યા અમરીશ રાજા કે અરે રે, આ 3 કલાક મારી ઊંઘમાં જાય છે, એ બહુ ખોટું થાય છે આ મનુષ્ય અવતારમાં. આ ભગવાનની સેવા ને આ બધું ક્યાંથી મળે? એમ કહીને રોવા માંડ્યા. 3 કલાક ઊંઘમાં જાતી હતી અને ખૂંસ્યું બહુ, સમજ્યા? એક આ અમરીશ રાજાની વાત મને બહુ ગમે છે. અને 3 કલાક ઊંઘમાં જતા એને ખૂંસ્યું ફાયું નહીં. અને એ ગોપીઓની વાત બહુ ગમે કે એ આંખ્યું એ બ્રહ્મા ત્યાં મટકા હું કામ બનાવ્યા. આમ પા મટકું મારી એટલી વારે ભગવાનના દર્શનમાં ઝાંખપ આવી જાય છે એ નહીં ફાવતું. એ ગોપીઓની પ્રીતિ અને અમરીશ રાજાની સેવા ભક્તિ એનો ઝોટો મળે એમ નથી. એને મટકા ખટક્યા અને આને 3 કલાકનો આરામય ખટક્યો. કેવો ભાવ હશે ભગવાન પ્રત્યા બેયને, કલ્પના તો કરો. પછી આપણું જોવો લ્યો, હે કોકના અવગુણ જોવામાં તો ઊંસા આવી તૈયા આ ભાવ થાય ને. ભાવ તો કરો છો, બરાબર. કોકલું જોજો કરવામાં નવરા થાય ત્યારે આ બધું થાય ને, અમરીશ જેવું ને ગોપીઓ જેવું. એક ધંધો આપણને એ હારો ફાવી ગયો, એટલે એમાંય પોતાને આમ પહોરો ચડે, હું ઝીણી બુદ્ધિવાળો જાણી ગયો ને, બધાનું જાણું એમ. એને માનો પછી અહમમાં જ આ ધંધો, એમાં કાંઈ બીજું ન મળે કશું, ભક્તિભાવ પ્રેમ જેવો સાંટો ન મળે. પણ આ અમરીશ જેવો ભાવ, ગોપીઓ જેવો ભાવ આપણામાં આવે હું કરું. જ્ઞાની હોવ હી જનક સમ, જગ હોય કર હી બખાન. જોયું, જનક રાજા જેવા જ્ઞાની થાહે એ આખી દુનિયા એના જ્ઞાનીપણાના વખાણ કરશે. ત્યાગ વૈરાગ મેં સુખ સમ હરિદાસ જું હનુમાન. ત્યાગ વૈરાગમાં સુખજી જેવા થાય અને ભગવાનનું દાસપણું કરવામાં તો હનુમાનજી જોઈ લો, આ તમારો દીકરો એવો થાય. ઉમા સમ ઈષ્ટ નિષ્ઠ એક, સબે જગહી જાન. લ્યો, અને મા પાર્વતી જેવા એક ઈષ્ટમાં મહાન નિષ્ઠ થશે. પાર્વતીએ કહ્યું ને કે કોટી જન્મ લગ રગડ હમારી, વરહું શંભુ નત મરહું કુંવારી. કરોડો જન્મ ભલે તપ કરવા પડે, નારદજીને કહે છે. તપ કરતા હતા ને પાર્વતીજી, નારદજી ન્યાજીને એને કહેવા માંડ્યા, આ બધું હું કરો છો નાની ઉંમરમાં, શરીર હૂકવી નાખ્યું. કોના માટે? તો કે ભોળાનાથને પણવા માટે. તો કે એ તો સ્મશાનમાં રહે છે ને, આમ જન બોલવાનું નહીં મુનિવર તમારે કાંઈ, એ જ મારા પતિ છે. કરોડો જન્મ તપ કરીશ પણ એને જ વરીશ, તમારે બીજું કંઈ કહેવું નહીં. એ વાત છે. એવા પોતાના ઈષ્ટદેવને વિશે દ્રઢ નિષ્ઠાવાન થાય પાર્વતી જેવા કે છે. ઉમા સમ ઈષ્ટ નિષ્ઠ એક, સબે જગહી જાન. અને આખું જગત એની નોંધ લે હે કે છે, આખું જગત વખાણ કરશે. બોલો, આમ છે. માર્કંડેય મુનિ જે ગુણો લખે છે એ તો બધા આપણે શીખવાના છે.
કૃષ્ણ સંગ આગ્રે અતન, પ્રહલાદ સમ હોવહી યહ. કૃષ્ણ સંગ આગ્રે અતન, પ્રહલાદ સમ હોવહી યહ. કૃષ્ણ સંગ આગ્રે અનન, પ્રહલાદ સમ હોવહી યહ. કૃષ્ણ સંગ આગ્રે અતન,
ભલે ભલે.
સબ ગુણ હી વન, હોવહી સાગર હી સમાન.
સબ ગુણ હી વન, હોવહી સાગર હી સમાન.
અરે આત્મા હોવહી જાન, પરદમ સુત કપિલ સમાન.
શું અદભુત વાત લખી. શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવામાં અત્યંત આગ્રહ જે રાખવો જોઈએ એ બાબતમાં તો પ્રહલાદ જેવા થશે. પ્રહલાદ ભગવાનનું સ્મરણ કરવામાં, ભક્તિ કરવામાં કેવા આગ્રહી. ત્રિલોકીનો રાજા, એનો બાપ હિરણ્યકશિપુ એને એટલા બધા દુઃખ દેતો હતો કે જેવો તેવો આગ્રહ હોય જ મૂકી દે માણસ. મારી નાખવાની કેટલી મહેનત કરી તોય પણ એણે ભક્તિનો આગ્રહ, ભગવાનના નામનો આગ્રહ, ભગવાનની ઉપાસનાનો આગ્રહ, સ્મરણનો આગ્રહ કદી છોડ્યો નહીં. બસ પ્રહલાદ જેવા તમારા દીકરા ભક્તિ કરવામાં આગ્રહી થશે, આવો આગ્રહ રાખવો જોઈએ એમ કહે છે. વળી કહે છે, શુભ સબ ગુણહી વંત, હોવહી સાગર હી સમ. જોઈ લો હવે, તેમજ સમગ્ર શુભ ગુણોનો સંગ્રહ કરવામાં દરિયા જેવા થાય. શુભ ગુણોનો સંગ્રહ કરવામાં દરિયા જેવા. બોલો, ગમે ત્યાંથી સારો ગુણ ગોતીને ગ્રહણ કરી લે. સમજાણું, દરિયો કેમ આખી ધરતીનું બધું જ ધોવાણ પોતામાં લઈ લે. ગુણ ભાળ્યો નથી, ગ્રહણ કર્યો નથી, કોઈનામાં નાનો મોટો ગુણ ભાળ્યો નથી કે એને ગોત્યો નથી કે પકડ્યો નથી કે જીવનમાં સાક્ષાત કર્યો નથી. ગુણની કિંમત બહુ હમશે તમારો દીકરો, ગુણથી બહુ પ્રભાવિત રહે માટે ગુણવાન થાય. તમે જેનાથી પ્રભાવિત થાવ ને એ તમારામાં આવે, સારું હોય મોડું હોય તમે જાણો. હે કા તમારો દીકરો ગુણોથી બહુ પ્રભાવિત થશે, ગુણને બહુ માનશે અને ગુણીજનોને બહુ ગણશે, એનો આદર કરશે, સન્માનશે, જગતમાં સદગુણોનો ફેલાવો કરશે, એનાથી આપોઆપ દુર્ગુણો દબાઈ મરશે. શુભ સબ ગુણ હિ વંત હોવહી સાગર હિ સમ, આત્મા હોવહી જાન કરદમ સુત કપિલ સમ. આત્મજ્ઞાનમાં અર્થાત સાંખ્ય જ્ઞાન જાણવામાં કરદમ ઋષિના પુત્ર કપિલ ભગવાન જેવા આ તમારા હરિ થશે. કે દોષન દેખહી આન ગુણગ્રહ હોવહી દત્ત સમ, તમારા દીકરા ગુણગ્રહણ કરવામાં સાગર સમાન થશે. અને એટલા માટે જ એને દત્તાત્રેયની ઉપમા દેવાય. જેમ દત્તાત્રેય ભગવાન દોષન દેખહી આન, ઓ અન્યના દોષ દેખવા નહીં પણ ગુણ જ દેખવા, આવી બાબતમાં તો આ તમારા પુત્ર દત્તાત્રેયના તુલ્ય થશે. અવતારોના બધા ગુણો એમાં બતાવે છે. બીજાના દોષો નહીં જોવામાં અને ગુણો જ જોવામાં તો દત્તાત્રેય જેવા થશે. જો દત્તાત્રેય વેશ્યામાંથી ગુણ લીધો, કૂતરામાંથી ગુણ લીધો, હો આપણને જેના પહેલી જ નજરે નિરા અવગુણ જ આવે ને એવામાંથી એ દત્તાત્રેયે ઊંડો કેમેરો મૂકીને ગુણો ખેંચ્યા. માટે ગુણગ્રાહી દ્રષ્ટિ કેળવવામાં તો દત્તાત્રેય પ્રભુ જેવા થશે, ધર્મરાજા જેવા થશે. દુર્યોધન જેવા તો કોઈ કાળે નહીં. દુર્યોધન અવગુણ જોવામાં બહુ હોશિયાર હતો, અહંકારી બહુ ને, એટલે એની ધંધો સહજ હોય, કોચી જ ઘાટે છે અમારે. બોલો એવા કેમેરા રાખે ને. પણ આ તમારા પુત્રમાં એવો એકેય કેમેરો નહીં હોય, એવું નહીં રાખે, એવું કોઈ દૂરબીન નહીં રાખે, એવી કોઈ બુદ્ધિ નહીં રાખે, એવી કોઈ હોશિયારી, કોઈ અહમ ડાપણ નહીં રાખે. દેખશે જ નહીં બીજાના દોષ દુર્ગુણ, ગુણો જ લેહે દત્તાત્રેયની જેમ ગોતી ગોતી. માટે મહાગુણિયલ બનશે. જે લ્યો એ તમારામાં આવે, અવગુણ લ્યો તો અવગુણ આવે, ગુણ લ્યો તો ગુણ આવે. બહુ સીધી વાત છે. બોલો ઘણા માણસ દુર્ગુણોથી બહુ પ્રભાવિત હોય એટલે દુર્ગુણો બહુ જોવા ગમે, એને ગોતવા, જોવા, કહેવા, સાંભળવા, લેવા. અને ઘણા માણસ સદગુણોથી બહુ પ્રભાવિત હોય એટલે સદગુણોને જોવા, લેવા, કહેવા, સાંભળવા, સંગ્રહવાનો એને બહુ આનંદ હોય. ઓલી વાતમાં એને રસ જ ન હોય. આ તમારો દીકરો સદગુણ સંગ્રહમાં અને દુર્ગુણ ત્યાગવામાં દત્તાત્રેય સમાન થશે. એમ 40મો તરંગ સમાપ્ત થયો. માર્કંડેય મુનિવરે ધર્મદેવની આગળ શ્રીહરિના જે બીજા ગુણ કહ્યા તે અત્યંત શુભ છે. તરંગ 41મો. માર્કંડ મુનિએ કહ્યું કે હે ધર્મ, આ તમારા પુત્ર શાસ્ત્રમાં ભગવાનની આજ્ઞાને જોઈને તે પ્રમાણે નિર્દોષ મનવાળા થઈને જળ ભરતની જેમ વર્તન કરશે. લ્યો નિર્માની જળ ભરત જેવા રહે, શાસ્ત્ર પ્રમાણે જોઈને વરતશે. અધર્મ સર્ગને દેખીને તો યુધિષ્ઠિરની જેમ ડરશે, અધર્મમાં ઉતાવળા નહીં થાય કોઈ દી, યુધિષ્ઠિરની જેમ બીશે. દુઃખી મનુષ્યના હૃદયને દેખીને દાન આપવામાં તો આ રંતિદેવ રાજાના જેવા થશે. કોઈને દુઃખીઓને દેખીને કમાય, અંધન વસ્ત્ર આપી રહે, તરત જે જોતું હોય એને દઈ દે અને સુખીઓ કરે. લોકોને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કરાવવામાં તો નારાજ સમાન થશે. નારદજી કેમ જ્યાં હોય ના જઈને માંડે વાતું કરવાનું, કંઈક ને ત્યાગી કરી મેલે, એમ આ તમારા હરિ એવી કથા વાર્તાને એવો ઉપદેશ આપશે ને તે કંઈકના સંસારના બંધન, દેહના બંધન, વાસના તોડી જ નાખશે. ઉપદેશ દેવામાં તો આળસ જ નહીં નારદ જેવા. ભગવાનમાં દોષ માનવા નહીં કહેતા ભગવાનમાં દોષ દેખવા નહીં તેમાં તો આ જાનકીના જેવા થશે. સીતાએ કોઈ પ્રકારે રામપ્રભુમાં દોષ જોયા નહીં. લ્યો માટે પ્રભુમાં દોષ નહીં જોવાની બાબતમાં તો સીતા જેવા થશે. માયા અને માયાનું જે કાર્ય કાંઈ છે તેમાં એક રજ જેટલી પણ કોઈ બાબતમાં આનાથી અજાણી રહેશે નહીં. કોઈ બાબત આનાથી અજાણી નહીં રહે. માયાને માયાના કાર્યમાં બધું જ જાણશે. લક્ષ્મીજીની જેમ સ્વતંત્ર રીતે શ્રી કૃષ્ણના સ્વરૂપમાં આ તલ્લીન રહેશે. બહુ મોટી વાત આવી. લક્ષ્મીજી કેમ ભગવાનના અંગમાં તલ્લીન રહેશે? એમ આ કાયમ ભગવાનની મૂર્તિમાં લીન રહે, મૂર્તિ રૂપ રહે, મૂર્તિમાં રમનારા રહે, એ સુખને માણનારા રહે, મૂર્તિમાં રહીને મૂર્તિનું ધ્યાન કરનારા થાય. બારા નહીં આવે, દેહભાવ તો નજરે નહીં સડે આનામાં, એવા ભગવાનમય રહે. ભગવાન અને ભગવાનના દ્રોહીની સાથે વર્તન કરવામાં તો અખંડપણે લક્ષ્મણજીના જેવા થાય ભગવાન, કે ભગવાનના જે ભક્ત હોય, કે ભગવાનના જે દ્રોહી હોય, ભક્તના દ્રોહી હોય, એમની સાથે તો લક્ષ્મણજીના જેવા આંકરા રહે. ભગવાનની આરે અને ભગવાનના દ્રોહીની સાથે વર્તન કરવામાં તો, અર્થાત કે ભગવાનને ભગવાનના ભક્તનો જે દ્રોહ કરતા હોય એને આ કાંઈ એમ એની આરે સરળ નહીં રહે. માતા જેમ પોતાના બાળકોને માટે સુખરૂપ હોય છે, તેમ સમગ્ર જીવ પ્રાણી માત્રને માટે આ તમારા પુત્ર સુખકારી થશે. બધાને માટે સુખકારી થશે. માની જેમ માં પોતાના પુત્રને માટે સદૈવ સુખકારી જ હોય છે, એમ આ તમારા દીકરા બધાની માં સમાન છે, બધાને માટે સુખકારી સદા રહેશે. બહુ મોટા ગુણો છે આ. ભગવાનની ચરણરજનું મહાત્મ્ય સમજવામાં તો આ અક્રૂરના જેવા નિપુણ થશે. ચરણરજ ભાળીને અળકૃણ કેમ ઉતરી ગયા, આલોટવા માંડ્યા, એમ આને ચરણરજ ભાળશે એટલે હેતનો પાર નહીં રહે. ભગવાનના પ્રિય ભક્તોમાં તો આ દ્રૌપદીના જેવા થશે. બોલો, ભગવાનના પ્રિય ભક્તોમાં દ્રૌપદી જેવા થશે. અંતઃશત્રુને જીતવામાં તો આ તમારા પુત્ર કેવા થશે, કહો ધર્મદાદા, અર્જુનના સમાન થશે. અને શાસ્ત્રીય જ્ઞાનના પ્રશ્ન ઉત્તર કરવામાં અને તેના પ્રત્યુત્તર આપવામાં તો આ દેવાચાર્ય બૃહસ્પતિના સમાન થશે. ગમે એવો આવીને પ્રશ્ન પૂછશે નહીં, ક્યારેય પાછા નહીં પડે. ઝીણો એવો પ્રશ્ન પૂછશે તો પણ એને ચોખ્ખો કરીને વ્યવસ્થિત વિસ્તારથી ઉત્તર હામાને ગળે ઉતરી જાય, શિરાઈને જેમ એમ જવાબ દેહે. બોલો, એ બોલશે અને શાસ્ત્ર થાય બેઠે બેઠા. આવી અદ્ભુત વાત છે. વળી ધીરજવાળાઓને મધ્ય અતિશય ધૈર્યવાન, માનો બલિ રાજાના જેવા થાય કે અસુરોને મોહ ઉપજાવવામાં વામનજીના જેવા દેખાશે. લ્યો, અસુરોને છેતરી મારશે, ગમે ત્યાં લડાઈ મારશે અંદરોઅંદર. ધર્મની રક્ષા સૌથી ભારે વધારે કરશે. અને મેન બાબત આ કે આ તમારા દીકરા જ્યાં જશે, જ્યાં રહેશે, ત્યાં સૌથી વિશેષ ધર્મ મર્યાદાની રક્ષા કરશે. લોકો પાસે નિયમ ધર્મ પડાવશે તાકી જીવાત્માઓનું આલોક પરલોકમાં ભલું થાય. તેના બધા લક્ષણ તો તમે જ વિચારી લો ને ધર્મદેવ, તમે વિદ્વાન છો, બ્રાહ્મણ છો. જો ભક્તિમાતા, સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા પદ્મ અને અંકુશ આદિ જે જે લક્ષણો છે ને તે બધા એમના જમણા હાથની હથેળીમાં દેખાય છે. જો આનું મુખ જોઈને તો કરોડો કામ જેવા પણ ભાગવા લાગે છે. એ ધર્મ સ્વસ્તિક અષ્ટકોણ અંકુશ ધ્વજ કમળ જવ જાંબુ વજ્રન ઉર્ધ્વરેખા આ નવ ચિહ્ન જમણા ચરણમાં સુખ કરી રહ્યા. જો જો તમે જો જો આ મચ્છ ત્રિકોણ કળશ વ્યોમ ધનુષ ગોપદ અને અર્ધચંદ્ર જોયું ધર્મદેવ, આને અર્ધચંદ્ર કહેવાય. આ હાથ ચિહ્ન જો ડાબા ચરણમાં કેવા સરસ છે. હે ધર્મદેવ, મનુષ્યમાં કે દેવોમાં આના સમાન બીજો કોઈ નથી, આટલી વાત તમે મનમાં રાખજો.
અશરણ શરણ સબ જન કે દેવ અભે પદ દાન, બડે બડે નૃપતાહી કે કરહી સો સન્માન, બડે બડે નૃપતાહી કે કરહી સો સન્માન. આપના પુત્ર જેનું કોઈ પણ શરણ ન હોય તેને શરણે રાખશે, જેનું કોઈ નહીં એના થઈને રહે બધા એને શરણે રાખશે, અને અભય પદનું એને દાન કરશે શરણાગતને. મોટા મોટા રાજા ધીરાજો પણ હે આ તમારા લાડલાનું સન્માન કરશે, હામિયા કાઢશે, પૂજા કરશે, પધરામણીઓ કરાવશે, દંડવટ કરશે, ચમર ઢોળશે, એવા આ તમારા દીકરા થાય. આ હરે અનંત લોકો પાસે સતયુગના જેવા નિયમોનું પાલન કરાવશે, કૌર કળિયુગમાં પણ. આ એવા મહાન બળવાન થશે કે તે તો પછીથી તમને જણાશે. હમણાં તો નહીં સમજાય, પછી દેખાય. આ હા હા, ઋષિ કહેતા તે સાચું એમ થાય. જોજો, તમારા અનંત પ્રકારના દુઃખોને ટાળીને આ હરિ તમારી સહાય કરશે. જેમ કે દેવતાઓને અસુર સંબંધી દુઃખ જ્યારે જ્યારે આવતું ત્યારે વિષ્ણુ મદદ કરતા હતા, તેની માફક જ આ તમારા પુત્ર તમને કાયમ સહાય કરશે. આવા બધા સદગુણ તમારા પુત્રમાં રહ્યા છે. આ સિવાયના બીજા પણ અનંત સદગુણો આમાં ભર્યા છે, આમાં ભર્યા છે. તેને અમે પ્રત્યક્ષ દેખીએ છીએ, તમને પછી દેખાય.
છોટી બડી ચિંતા મની જેતા,
છોટી બડી ચિંતા મની જેતા,
સમગુણ સબ મે ભરે હે દેતા,
સમગુણ સબ મે ભરે હે દેતા.
જય સો પાત તે સો ગુણ જાનો, સમગુણ સબ મે હરે દેતા,
સબ મે હરે દેતા.
પાત્ર કે ગુણ કર ભેદ હે હા,
પાત્ર કે ગુણ કર ભેદ હે હા,
ક્યા મે ભેદ નહીં કહુતે હા,
ક્યા મે ભેદ નહીં કહુતે
હે. શ્રી હરિ હે સદા નિર્દોષા,
શ્રી હરિ હે સદા નિર્દોષા.
પાતિ પુંજ જુ કરત પોષા,
પાતિ પુંજ જુ કરત
પોષા. પાત્ર કે ગુણ કર ભેદ હે એ હા,
પાત્ર કે ગુણ કર ભેદ હે હા,
યા મે ભેદ નહીં કહુતે હા,
યા મે ભેદ નહીં કહુતે હા.
શ્રી હરિ હે સદા નિર્દોષા,
શ્રી હરિ હે સદા નિર્દોષા.
પાતિ પુંજ જુ કરત પોષા,
પાતિ પુંજ જુ કરત પોષા,
કરત પોષા,
કરત પોષા.
હવે એક એક્ઝામ્પલ આપીને એક વાત સમજાવવાની માર્કિંડેય ઋષિ કોશિશ કરે છે. છોટી બડી ચિંતામની જેતા, સમગુણ સબ મેં ભરે હે તેતા. પહેલું એક્ઝામ્પલ સમજો, ચિંતામણી નાની હોય કે મોટી હોય, ચિંતામણીનો પથ્થર કટકો ઝીણો એવો હોય કે મોટો આવડો મોટો પથ્થર હોય, ચોખંડો હોય, કાળો હોય, પીળો હોય, લંબગોળ હોય, જેવો હોય એવો, નાનો હોય કે મોટો હોય, પરંતુ ચિંતામણીના જેટલા ગુણો હોય તે બધા એમાં હોય. એ નાનો ઘાટઘૂટ વગેરેનો કાળો પથ્થર હોય ચિંતામણીનો, તો પણ તમે હાથમાં લઈને જે ચિંતો હોય તે બધું જ પ્રાપ્ત થાય. એમ ચિંતામણી મોટો હોય, રૂપાળો હોય, એને હાથમાં લઈને ચિંતો, તો પણ તમને એ ચિંતામણીના ગુણો પ્રમાણે બધું જ પ્રાપ્ત થાય. આ દ્રષ્ટાંત આપ્યું. એમાંથી એ સમજાવે છે, જૈસો પાત્ર તૈસો ગુણ જાનો. આ તમારો દીકરો ચિંતામણી સમાન છે, સામે જેવું પાત્ર હશે એવું એને ફળ મળશે. એ આને જોઈને જેવું ચિંતવશે એવું એને મળશે. આ તમારો દીકરો અત્યારે નાનો છે તોય ભલે, અને મોટો થશે તોય ભલે, આ છે ચિંતામણી. એને તમે નાનો સમજશો નહીં, જેવું પાત્ર હશે, જેવું આને પ્રત્યે ચિંતવશે એવું એને આનું માધ્યમ થશે, અને આના થકી ફળ થશે. અધિક ન્યૂન નહીં ગુણ પ્રમાણો, સમજાણું, અધિક ન્યૂન ન મળે, જેવું આને સમજશે એવું મળશે. પાત્ર કે ગુણ કર ભેદ હે એ હા. હવે એમ કહે છે કે એમાં ચિંતામણીનો શું દોષ, ચિંતવનારાનો દોષ, પાત્રનો દોષ છે. તમારા દીકરાથી કોકને દુઃખ થાય તો એમાં તમારા દીકરાનો કોઈ દોષ નહીં, એનો દોષ છે. એણે આને વિશે એવું ચિંતવું છે એટલે એને એવું થયું. પાત્ર કે ગુણ કર ભેદ હે એ હા, એ તો પાત્રને લઈને ભેદ છે. યામે ભેદ નહીં કહું તે હા, આ તમારા દીકરામાં કોઈ ફરક નથી, કોઈ ભેદ નથી. એ નાના હોય કે મોટા હોય, સૌના એ હિતકારી જ છે. શ્રી હરિ હે સદા નિર્દોષા, આ સદાય નિર્દોષ છે. આને લઈને કોઈ દુઃખી થાય તો એને ને એને લઈને દુઃખી થયા એમ સમજવું, આને લઈને થયા છે એમ ન સમજવું. આવું સમજાયું. સ્વાતિ બુંદ જ્યું કરત પોષા, જેમ સ્વાતિ નક્ષત્રના બુંદ સર્વનું પોષણ કરે છે, સર્વ એનાથી સુખી થાય છે. પણ જે પાત્ર જેવું હોય ને જેમ સ્વીકારે તેવા તેમાં ગુણો દેખાય છે, તેમ શ્રીહરિમાં પણ એમ સમજવું. લ્યો, શ્રીહરિ સદાય નિર્દોષ છે. સ્વાતિ નક્ષત્રનું વરસાદનું પાણી પડે ને ત્યારે પેલી છીપ હોય ને એમ કહેવાય છે, ઉછળીને એ બિંદુ જો પી જાય તો એનું સાચું મોતી થાય, અને પડતા પડતા જો પીએ તેનું ફટક્યું મોતી થાય, ઓછા ભાવથી ગ્રહણ કરે તો. અને દરિયામાં પડી જાય તો એ પાણી ખારું થઈ જાય. એમ આ તમારા બાલહરિને જોઈને જ કોઈ ઉછળીને એને પ્રેમ કરશે ને એના વચનો ઝીલશે ને પાળશે તો એ અક્ષરધામનો મહામોટો મુક્ત થશે. ધીમા ભાવથી ધીમેથી એના વચનને એની મૂર્તિને અંતરમાં ઝીલશે તો થોડોક નાનો મુક્ત થાય, એ ફટક્યા મોચી જેવો માનો ને. અને આ તમારા બાલપ્રભુને જે કોઈ નહીં હૈયામાં ધારે, નહીં પ્રેમ કરે, એની આજ્ઞા નહીં માને તો એનું જીવન જેમ સ્વાતિનું પાણી દરિયામાં ગયું ને ખારું થયું ને બેપાલ ગયું બાતલ ગયું એમ એનું આયુષ્ય બાતલ જશે. પણ એમાં તમારા પુત્રનો કોઈ વાંક દોષ નથી. આવી સરસ દ્રષ્ટાંત સાથે વાત સમજાવી. તમારા પુત્રમાં પણ તેવા જ ગુણો છે, જેવું પાત્ર હશે તેવું તેને ફળ મળશે. માર્કંડ ઋષિએ જ્યારે આવા વચન કહ્યા ત્યારે તે સાંભળીને ધર્મદેવ ઘણા જ ખુશી થયા. ધર્મદેવે માર્કંડેયને અપાર વસ્ત્ર, ઘરેણા અને ધન આપ્યું અને જાત જાતના અનાજ પણ તે સમયે આપ્યા. તેનાથી માર્કંડેય ઘણું રાજી થયા અને વિચારીને બે દિવસ ત્યાં રહ્યા હતા. બાલપ્રભુના દર્શન કર્યા, બાલપ્રભુને તેડ્યા રમાડ્યા અને ઋષિ બહુ ખુશી થયા હતા. સુખદાયી માર્કંડેય ઋષિ પછી ધર્મદેવની રજા લે છે, ધર્મદેવને આશીર્વાદ આપ્યા છે અને બધા શિષ્યોને કીધું કે અહીંથી જવું આપણને ગમતું નથી. ધર્મદેવ અને ભક્તિ માતા જેવા પવિત્ર ગ્રહસ્થ આવા ભાવનાવાળા એમના ઘરે આપણને રહેવું ગમે, સત્સંગ કરવો ગમે. અહો, પણ હવે આપણે તીર્થયાત્રા લઈએ જાજું, કોઈના ઘરે ખાબકી પડવું એ ઠીક નહીં. અને એમાંય આ ઘનશ્યામ તો તમે જાણો જ છો, મેં તમને કીધેલું જ છે એ કોણ છે એ તો બધું ગુપ્ત જ્ઞાન છે. હવે આપણે આ પ્રગટ હરિનું ધ્યાન ધરવાનું છે, માટે હરખા દર્શન કલ્યો. એમ બધી વાતો થઈ ગઈ અને પછી શિષ્યોની સાથે ઋષિમુન ત્યાંથી નીકળ્યા છે, પ્રયાગ ક્ષેત્ર તરફ રવાના થયા છે. ભગવાનનું પ્રગટ હરિનું બાલપ્રભુનું ધ્યાન સ્મરણ કરતા કરતા પ્રસન્નપણે નિત્ય ત્યાંથી શ્રીહરિનું મહાત્મ્ય વિચારીને આગળ જતા હતા અને પ્રયાગ ક્ષેત્રમાં આવ્યા છે. ધર્મ અને ભક્તિ આ બાજુ પ્રસન્ન મનથી બાલ સ્વરૂપ શ્રીહરિને અનેક રીતે લાડ લડાવતા હતા. આ પ્રમાણે 4 માસ પૂરા થયા અને પવિત્ર 5મો મહિનો બેઠો. હવેની કથા આપણે પછી લેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.